నిత్యం జాయంతి యోగిన కామదమోక్షణం శ్రీ ఓంకారాయ నమో నమః. మంగళం మధురాంగో మంగళం సుఖమోని మంగళం కుల్కొండారి ఉజేంద్రమో సుమంగళం నమః సమయస్థానాయ స్వామి భూత్యా చకాస్తే జీ స్వాయ భవాయ సర్వభావాన్ కృపావ నిలుసని దాతా.
సమయసార భగవాన్ కుంకుందాచార్య రచిత ద్రవ్యానుయోగ్నం સર્વશ્રેષ્ઠ ગ્રંથ સમયસાર અને એની ઉપર લખાયેલી સર્વશ્રેષ્ઠ ટીકા આત્મખ્યાતિ જે અમૃતચંદ્રાચાર્ય ભગવાનને લખી એનો આપણે સ્વાધ્યાય કરી રહ્યા છીએ. ખરેખર તો આમાં બે શાસ્ત્ર છે. સમયસારનો આપણે સ્વાધ્યાય કરીએ છીએ ત્યારે આત્મખ્યાતિ ટીકા છે એ પણ આખું પૂર્ણ શાસ્ત્ર જ છે. એટલે બે શાસ્ત્રનો સાથે આપણે અભ્યાસ કરી રહ્યા છીએ. કર્તા કર્મ અધિકારમાં ગાથા 96 ચાલે છે. 96નો કેટલોક ભાગ આપણે કર્યો છે, હવે આગળ સ્વાધ્યાય લઈએ. 96મી ગાથામાં મૂળ વાત એ આવી કે આ કર્તા કર્મપણું છે એ અજ્ઞાનને કારણે છે. કર્તાપણું, ખાસ તો કર્તા થઈ અને કંઈક કરે એ વાત આત્માને હોય નહીં. આત્મા પરના કામો કરે, પરનું લક્ષ કરી અને જે ભાવ કરે એનો એ કર્તા થાય, આ બધું આત્માને હોય નહીં. ભગવાન આત્મા ત્રિકાળ નાયક 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 માત્ર પોતે પોતાના સ્વભાવ ભાવે પરિણમે. એ તો અવ્યા બાદ સુખ ને શાંતિનો સ્વામી છે. એ પરભાવ ને વિભાવ ભાવનો સ્વામી કેવી રીતે થાય? એના એ ભાવ હોય નહીં. એ વિકારી ભાવ, વિકારી પરિણામ એ બધું પર્યાયમાં થાય, થોડી ક્ષણો પૂરતું થાય, પણ એથી કરીને એનો સ્વભાવ નથી, એના દ્રવ્યમાંથી એ ઉદ્ભવતું નથી. એ વાતનો નિર્ણય કરવાનો છે. ભલે ને એને અનાદિથી એવા સંસ્કાર પડ્યા છે, સ્વરૂપની દ્રષ્ટિ નથી થઈ એટલે એ વિભાવ ભાવે પરિણમે છે, છતાંય એ કંઈ એનો સ્વભાવ નથી. એ ભૂલી ગયો છે એટલે એને એમ થાય છે. પણ જો એ યાદ કરે, અનુભવ સહિત જો એ પોતાને, પોતાના સ્વરૂપને, પોતાના સ્વભાવને જો સ્મરણમાં લે તો બીજું બધું ગૌણ થઈ જાય છે, સહજ રીતે ચાલી જાય છે. એટલે આ કર્તાપણું આત્માને ક્યાંથી હોય? એ અજ્ઞાનને કારણે છે. અજ્ઞાનીને એવી માન્યતા હોય છે અને એવું કર્તાપણું હોય છે. અને એ આગળ 94 અને 95મી ગાથામાં જે વાત લીધી એનો અહીંયા સરવાળો મૂકી અને કૃપા કરી અને કુમકુંદાચાર્ય ભગવાને આ ગાથા મૂકી કે ભાઈ કર્તાપણાનો મૂળ તો અજ્ઞાન છે, એ આનો નિર્ણય થાય છે. અને અમૃતચંદ્રાચાર્ય ભગવાને આપણને ટીકામાં એ વાત સમજાવતા બે ઉદાહરણ લીધા. એમાં પહેલું ઉદાહરણ જે છે તે ભૂતાવિષ્ટ પુરુષ, એટલે કે જેને ભૂત વળગ્યું છે એવો જીવ, એનું લેવામાં આવ્યું. અને એ ભૂતાવિષ્ટ પુરુષના ઉદાહરણ દ્વારા જે વાત 94મી ગાથામાં કરવામાં આવી હતી એ વાતનો વધારે વિસ્તાર કરવામાં આવ્યો કે અજ્ઞાનને લીધે જ ભાવ્ય ભાવક રૂપ પરને અને પોતાને એક કરતો એ જીવ, જે એનું સ્વરૂપ નથી એનાથી વિપરીત સ્વરૂપે પરિણમે છે. વિકાર એવું એનું સ્વરૂપ નથી, એ તો સદાય અવિકારી અને અતિન્દ્રિયપણે અનુભવમાં આવે એવો અનુભૂતિ માત્ર ભગવાન આત્મા છે, એવો એ ભાવક છે. અને કર્મ જે ભાવક છે અને આ વિભાવ ભાવ, વિકારી ભાવ, ક્રોધ, માન, માયા, લોભ વગેરેના 16 પ્રકારના જે ભાવ કહ્યા તે ભાવ એ એનું ભાવ્ય છે, એને સ્થાને આ અજ્ઞાનને લીધે એમ માને છે કે પોતે ભાવક છે અને એ વિકારી ભાવ છે એ એનું ભાવ્ય છે, એટલે પોતાનું ભાવ્ય છે એમ ઊંધી માન્યતા કરી રહ્યો છે. એટલે એવા વિચિત્ર ભાવ્યરૂપ ક્રોધાદી વિકારોથી મિશ્રિત એ ચૈતન્ય પરિણામ વિકારવાળો થાય છે અને એમ થતાં એવા ભાવનો એ કરતા પ્રતિભાસે છે. આ અજ્ઞાનીની વાત લીધી. ભૂતના ઉદાહરણને આપણે સમજ્યા છીએ એટલે આજે હવે એનો ફરીથી વિસ્તાર નથી કરતા. હવે બીજું ઉદાહરણ છે એ લઈએ. બીજા ઉદાહરણમાં અહીંયા કહે છે કે વળી જેમ અપરીક્ષક આચાર્યના ઉપદેશથી મહિષનું ધ્યાન કરતો કોઈ ભોળો પુરુષ અજ્ઞાનને લીધે મહિષને અને પોતાને એક કરતો થકો, હું ગગન સાથે ઘસાતા શિંગડાવાળો મોટો મહિષ છું એવા અધ્યાસને લીધે મનુષ્યને યોગ્ય એવું જે કોરડાના બારણામાંથી બહાર નીકળવું તેનાથી ચ્યુત થયો હોવાથી તે પ્રકારના ભાવનો કરતા પ્રતિભાસે છે. આ ઉદાહરણ પહેલા દ્રષ્ટાંતને બરાબર સમજીએ કઈ રીતે છે. મિથ્યા દ્રષ્ટિ અજ્ઞાની ગુરુઓ ઘણા, જ્ઞાની મહાપુરુષ ગુરુ તો ભાગ્યે જ જોવા મળે, એટલે જાત જાતની શ્રદ્ધા અને જાત જાતની મતિકલ્પના સહિત જે ગુરુ થઈ રહ્યા છે, શિક્ષક થઈ ગયા છે, બીજાઓને દોરવણી આપી રહ્યા છે, એવા કોઈક અપરીક્ષક આચાર્ય, અપરીક્ષક એટલે જેને પરીક્ષા કરી અને પોતે પોતાના સ્વરૂપને જાણ્યું નથી એવો અપરીક્ષક આચાર્ય, એના ઉપદેશથી. હવે એ તો કેવો ઉપદેશ આપે, ગમે તેવો ઉપદેશ આપે, એણે કોઈકને એવો ઉપદેશ આપ્યો, કહ્યું કે ધ્યાન કરજે, ગમે તેનું ધ્યાન કર પણ એકાગ્રતા કર, ગમે તેનું ધ્યાન કર એકાગ્રતા કર એવું કહ્યું, એટલે આ બિચારો ભોળો એ પાડાનું ધ્યાન કરવા લાગ્યો. મહિષ એટલે પાડો, એ આચાર્યના ઉપદેશને લીધે એ પાડાનું ધ્યાન કરવા લાગ્યો. તમને થશે કે આવું બને, આ પ્રભુ એમ જ છે, આ જગતમાં આવું બનતું આવ્યું છે ને આપણે જોઈ રહ્યા છીએ. થોડાક વર્ષો પહેલાનો વિચાર કરીએ તો એવા એક આચાર્ય પહેલા ભારતમાં રહેતા હતા અને પછી ત્યાંથી એ અમેરિકામાં આવ્યા અને અમેરિકામાં પણ ઘણો મોટો એમનો રસાલો હતો, ઘણો મોટો કાફલો હતો, એની અંદર કેટલી પરદેશી વિદેશી કાર ને બધું ઘણું બધું હતું. પછી તો એમને ભાગવું પડ્યું, ત્યાંથી પાછા ઇન્ડિયા આવ્યા. એમાં એમની વાતમાં આવું જ હતું, ધ્યાનની બાબતમાં તો ધ્યાન કરવાની રીત બધી એવી જ હતી, સંભોગથી સમાધિ સુધી એવી તો એમની વાત બધી હતી. એવી રીતે ગમે તેમ જેમ લાગે તેમ તમને ઠીક લાગે તેમ તમે કરો ને પછી છેવટે તમે ધ્યાનમાં ચાલ્યા જાઓ ને આવી બધી ધ્યાનની પ્રક્રિયાઓ ને આ બધું કંઈક વાતમાં ઠેકાણું ના મળે એવી વાત, પણ વાણી એવી મીઠી મધુર હતી ને એટલે લોકો આકર્ષાઈ જતા હતા. હજી આજે પણ એમની વાણી નહીં જે કેસેટ છે એ કેટલાય લોકો સાંભળી રહ્યા છે, પણ સમજતા નથી કે આવું હોય નહીં કે સંભોગથી સમાધિ સુધીને આ બધું ગમે તેમ તમે કરીને ગમે તેમ ધ્યાનમાં જઈ શકો. એવું ધ્યાન નથી હોતું પ્રભુ, એવા ધ્યાન ન હોય. શાસ્ત્ર વાંચી શાસ્ત્રનો અભ્યાસ કરી અને સમજવું જોઈએ કે ધ્યાનનો વિષય શું હોય. આવા અપરીક્ષક પોતે સમજ્યા જ નથી, પોતે પામ્યા નથી અને પછી ઉપદેશ આપે અને પછી સામેવાળા પણ એ પ્રમાણે ગમે તે પ્રકારે ધ્યાન કરે એકાગ્રતા કરવાનો પ્રયત્ન કરે એટલે કંઈ ધ્યાન થઈ જાય છે, એમ ધ્યાન નથી હોતું. એટલે આવો જ કોઈક ભોળો જીવ એવા કોઈક આચાર્યના ઉપદેશથી પાડાનું ધ્યાન કરતો હતો, એ ભોળો પુરુષ અજ્ઞાનને લીધે પછી એમાં એકાગ્રતા કરતો, પોતે જાણે કે એ રૂપ થઈ ગયો એમ માનવા લાગ્યો. એમ માનવા લાગ્યો એટલે પછી શું થયું, પોતે રૂમમાં બેઠો હતો ત્યાં એને એમ થયું કે હું મોટો મહિષ છું એટલે હું મોટો પાડો છું અને પછી મારા તો શિંગડા પણ બહુ મોટા છે અને એટલા બધા મોટા છે કે જાણે છેક ઉપર સુધી ગગનમાં આગળ ફાલી રહ્યા છે એટલા મોટા શિંગડાવાળો હું છું. અને એવા અધ્યાસને લીધે, એવી મૂર્ખ માન્યતાને લીધે એને એમ લાગ્યું કે હું આ રૂમમાંથી બહાર ના નીકળી શકું, આ નાના બારણામાંથી હું કેવી રીતે બહાર નીકળું, હું તો ખૂબ મોટો છું, મોટો પાડો છું. એટલે એને એમ થયું કે ઓરડાના બારણામાંથી બહાર નીકળવું મારે માટે તો મુશ્કેલ છે. અને એવા પ્રકારના ભાવનો એ કરતા પ્રતિભાસે છે તેવી રીતે. હવે એમાં માન્યતામાં કેટલી બધી ભૂલ. પોતે તો મનુષ્ય જ છે અને એ બારણામાંથી આવ્યો છે અને એ બારણામાંથી પાછો બહાર જઈ શકે એમ છે, પણ પોતે એવા જ અધ્યવસાયને લીધે, એવા મિથ્યા અભ્યાસને લીધે, એવી મિથ્યા એકાગ્રતા કરીને પોતે પાળારૂપ થઈને પોતાના ફિંગડા ગગનમાં પહોંચે છે, એટલે હું આમાંથી નથી નીકળી શકતો, એટલે એ બારણામાંથી બહાર નથી નીકળતો. બારણામાંથી બહાર નીકળવામાં એ સક્ષમ છે, પણ માન્યતાને કારણે એ નથી નીકળી શકતો. એટલે અહીંયા કહ્યું કે હું ગગન સાથે ઘસાતા શિંગડાવાળો મોટો મહિષ છું, એવા અધ્યાસને લીધે મનુષ્યને યોગ્ય એવું જે ઓરડાના બારણામાંથી બહાર નીકળવું, એ મનુષ્યને માટે એ શક્ય છે એવું જે બહાર નીકળવાનું જે હતું, એ બહાર નીકળવામાંથી એ ચ્યુત થયો. એટલે બહાર નીકળવાની વાતમાંથી જે ચ્યુત થયો, હું નીકળી શકું એ વાત જ એને રહી નહીં, એવા ઊંધા અભિપ્રાયને લીધે એ પછી એવા ભાવનો કરતા પ્રતિભાસે છે. આ રીતે ઉદાહરણ લેવામાં આવ્યું. એ સમજે છે એવી રીતે, ખરેખર એમ નથી, પણ એવી એની ઊંધી માન્યતા છે. ક્યાંક બીજી જગ્યાએ એકાગ્રતા કરવાને લીધે એવી એની ઊંધી માન્યતા થઈ છે. એટલે આ ઉદાહરણ પછીથી એના ઉપરથી આપણે એ દ્રષ્ટાંત ઉપરથી દ્રાષ્ટાંત એટલે સિદ્ધાંત સમજવાનો છે. એ સિદ્ધાંત પછી આપણને સમજાવે છે કે તેવી રીતે આ આત્મા પણ અજ્ઞાનને લીધે જ્ઞેય જ્ઞાયક રૂપ પરને અને પોતાને એક કરતો થકો હું પરદ્રવ્ય છું એવા અધ્યાસને લીધે મનના વિષયરૂપ કરવામાં આવેલા ધર્મ અધર્મ આકાશ કાળ પૂતગળ અને અન્ય જીવ વડે શુદ્ધ ચૈતન્ય ધાતુ રોકાયેલી હોવાથી એક વાત. બીજું, ઇન્દ્રિયોના વિષયરૂપ કરવામાં આવેલા રૂપી પદાર્થો વડે પોતાનો કેવળ બોધ એટલે જ્ઞાન ઢંકાયેલ હોવાથી. અને ત્રીજું, મૃત કલેવર એટલે કે શરીર વડે પરમ અમૃતરૂપ વિજ્ઞાન ઘન પોતે મોહિત થયો છે, મૂર્છિત થયો હોવાથી એવા પ્રકારના ભાવનો કરતા પ્રતિભાસે છે. વધારે સ્પષ્ટતાપૂર્વક આપણે આ વાતને સમજીએ. ગુરુદેવે આ વિશે બહુ સરસ વાત કરી છે કે પેલા શિંગડા મોટા છે, હવે હું બારણામાંથી બહાર કેમ કરીને નીકળું? પોતે મનુષ્ય છે અને પોતાને મનુષ્યને યોગ્ય બહાર નીકળી શકાય એવું બારણું છે એ વાત ભૂલી ગયો. પોતે બારણામાંથી ઓરડામાં આવ્યો હતો, પોતે મનુષ્ય હતો અને મનુષ્ય છે, છતાં પણ પોતે મોટા શિંગડાવાળો પાડો છે એમ એને અભ્યાસ થઈ ગયો. અને એમ થવાથી મનુષ્યને યોગ્ય પેલું જે બારણું છે એ બારણામાંથી બહાર નીકળવું એને હવે શક્ય લાગતું નથી, એટલે એ ઓરડાના બારણામાંથી બહાર નીકળવું તેનાથી તે ચ્યુત થઈ ગયો. પોતે બહાર નીકળી શકે છે એ માન્યતાથી એ ચ્યુત થયો. એ માન્યતા એની છૂટી ગઈ કે પોતે બહાર નીકળી શકે, અને એવો એ કરતા લાગે છે. આ વાતને બરાબર અહીંયા સિદ્ધાંતમાં સમજાવી છે, એ ઉદાહરણ બરાબર લીધું છે કે એ જ પ્રકારે આ અજ્ઞાની પરદ્રવ્ય મારા છે. પેલો પાળો થઈ ગયો, પાળાનું ધ્યાન કરતા પાળાની એકાગ્ર કરતા પાળો એને સારો લાગ્યો એટલે પાળામાં જ એને ઇષ્ટ બુદ્ધિ થઈ, કેમ કે આચાર્ય તો એમ કહ્યું હતું, એના ગુરુએ તો એમ કહ્યું હતું કે તું ગમે તેનું તને જે ઇષ્ટ લાગે એનું ધ્યાન કર, જેનું ધ્યાન કરવું હોય તેનું ધ્યાન કર, ગમે તે ઇષ્ટ લાગે એનું ધ્યાન કર. હવે ગમે તે એનું ઇષ્ટનું ધ્યાન કરે તો પછી આવું જ થાય ને. એટલે એ જ રીતે અજ્ઞાની પણ ગમે તેવા ધ્યાન કરે છે, ગમે ત્યાં એકાગ્રતા કરે છે, ગમે ત્યાં ઇષ્ટ બુદ્ધિ સ્થાપે છે, એટલે એ અજ્ઞાની પરદ્રવ્યને પોતાના માને છે. એ અજ્ઞાની પરદ્રવ્ય મારા છે એવી ચિરકાળની માન્યતાને કારણે અનાદિથી એમ ચાલ્યું આવે છે. જ્યાં સુધી એને સમ્યક દર્શન થતું નથી ત્યાં સુધી એની માન્યતા એવી જ છે કે પરદ્રવ્ય મારા છે. પરદ્રવ્યમાંથી એને નીકળવું મુશ્કેલ થઈ પડે છે. આ મકાન મારું, આ ધંધાની જગ્યા મારી, આ ઓફિસ મારી, આ બે ત્રણ કાર છે તે બધી મારી છે, આ કોમ્પ્યુટર મારું છે, આ મારો પરિવાર, આ મારા બાળકો, આ મારા પત્ની અથવા પતિ, આ મારા પિતા માતા, આ બધા પોતાના, આ બધા મારા, એમ અધ્યવસાન એને વર્તે છે. એવો અભ્યાસ થઈ ગયો છે, ખોટો અભ્યાસ, એટલે એની માન્યતા એમ છે, એવું એણે ધ્યાન કર્યું. આ સ્ત્રી પુત્ર પરિવાર મકાન ધન સંપત્તિ, અરે આ દેવ ગુરુ ઇત્યાદિ પણ એમાં આવી જાય, એ બધા પરદ્રવ્ય મારા છે, એવું એણે ધ્યાન કર્યું છે. અને જાણે કે પોતે તે રૂપ થઈ ગયો છે એમ માનવા લાગ્યો છે, એટલે કે હવે એના વગર તો પોતાને ચાલશે જ નહીં, એના વગર પોતાને ચાલશે જ નહીં, એટલે પોતે એમાંથી બહાર ક્યાંથી નીકળે, એમ પોતે આત્મા છે એમ એને હવે રહ્યું જ નથી, એમ છે જ નહીં, અનાદિનું એમ હતું જ નહીં. જેમ પેલા મનુષ્યને પોતે પાડો છે એમ થઈ ગયું, એટલે પોતે મનુષ્ય છે અને બારણામાંથી નીકળી શકે છે એ વાત ચાલી ગઈ, એવી રીતે અહીંયા આ અજ્ઞાની જીવને પોતે આ બધાથી જુદો ભગવાન આત્મા છે અને એનાથી તદ્દન ભિન્ન છે, પોતે પોતાના સ્વરૂપમાં જઈ શકે છે એ વાત તો હવે એને રહી જ નહીં, એ વાત તો એને બેસતી જ નથી, એવી તો એની દ્રષ્ટિ થતી જ નથી, એવો વિકલ્પ પણ એને આવતો નથી, એટલે એ એનાથી કેવી રીતે છૂટે. એટલે એ તો એમ માને છે કે જાણે કે પોતે તે રૂપ થઈ ગયો એમ માનવા લાગ્યો છે, એટલે હવે એમાંથી છૂટવું એને ભારે મુશ્કેલ થઈ ગયું છે. પરદ્રવ્યના વિચારમાં તે એવો તો એકાકાર થઈ ગયો છે, એવો તો ખોવાઈ ગયો છે, એટલો આસક્તિમાં પડી ગયો છે, ઇષ્ટ અનિષ્ટ બુદ્ધિ કરવા લાગ્યો છે કે આ સારું, આ ખરાબ, આ આમ, આ તેમ, આમ 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 આમ, હું આમ કરી નાખું ને હું તેમ કરી નાખું, આમ ને આમ. પરદ્રવ્યો છે બધા, બધા દ્રવ્યો પોતાના કારણે પોતાની રીતે પરિણમન કરે છે, કોઈ દ્રવ્ય એનું નથી, કોઈ દ્રવ્ય એનામાં વ્યાપતું નથી, એ કોઈ દ્રવ્યમાં વ્યાપતો નથી, છતાં એ પરદ્રવ્યમાં એને એવી બધી એકરૂપતા થઈ ગઈ છે, એ પોતાના ચૈતન્ય આત્માને ભૂલી ગયો અને એ પરદ્રવ્ય સ્વરૂપ હું છું એમ માનવા લાગ્યો કે આ મારું, હું આમ ને હું તેમ, આની અંદર હું આમ કરું, આની અંદર હું આમ કરું, આ પ્લોટ હું આમ ખરીદું, હું આ પ્લોટ આમ વેચું, આ જમીન હું આમ લઉં ને આ જમીનને હું આમ વેચું, આ જમીન મારી. અરે ભલા ભગવાન, તું ભગવાન આત્મા અને આ બધું પરદ્રવ્યની અંદર તું શું કરી રહ્યો છે? તારાથી જેમાં કંઈ થતું જ નથી એની મિથ્યા માન્યતા તું કરી રહ્યો છે, વિભાવ ભાવે પરિણમી રહ્યો છે, એ તારા કાર્ય નથી, એમાં તું ક્યાંથી કંઈ કરી શકે? એટલે પોતાને ભૂલીને પરદ્રવ્યના ધ્યાનમાં એ મશગુલ થઈ ગયો છે, એને હવે એ પરદ્રવ્યથી ખસવું અઘરું છે, અત્યંત મુશ્કેલ થઈ પડ્યું છે. પરદ્રવ્યથી ખસવું કે ભાઈ આ મારું નહીં એમ સ્વીકારવું એને અઘરું થઈ ગયું છે. એનેથી એમ છે કે આટલું તો હું કરી લઉં ને પછી ધર્મમાં આવી જઈશ. તમે બધું સમજાયું, મને સમજણ પડે છે. ઘણા લોકો કહે છે કે આ બધું સમજણ પડે છે, પણ હવે આટલું થોડુંક તો હવે હોય ને પછી એમ. એવાય લોકો જોયા છે કે એમ કહે છે કે આ બરાબર તમે કહ્યું, પણ હવે આ એ બધી આખો દિવસ એ ધર્મની વાત ના ગમે, આખો દિવસ ના હોય, પછી તો બીજું બધું હોય ને, આપણું આપણે આ કંઈ સંસાર લઈને બેઠા છીએ ભાઈ, એમ કંઈ થોડું ચાલતું હશે. આ ઠીક છે, બરાબર છે, બે ઘડી આ વાત થાય ધર્મની સારી વાત છે, સારી લાગે છે, પણ કંઈ હવે અહીંયા અમારે સંસાર છે, કંઈ બાયડી છોકરા બધું છે એમ, એમાંય જો ગુરુદેવ જેવા વાત કરતા હોય તો પછી કે ગુરુદેવને ક્યાં બાયડી છોકરા છે, કે અમારે તો બધું છે ને. અરે શું કહી રહ્યો છે, શું વાત તું કરી રહ્યો છે, તું અટવાઈ ગયો છો, તું ભૂલી ગયો છો, તું ભૂલી ગયો છો, એટલે ગુરુદેવ તને યાદ કરાવે છે કે પ્રભુ તું આવો છો, તું ભગવાન આત્મા છો, તો એ વાત સમજવી નથી અને આવી વાત કરે. એટલે એ પરદ્રવ્ય રૂપ હું છું એમ માનવા લાગ્યો છે અને પોતાને ભૂલી ગયો છે, અને પોતાને ભૂલીને પરદ્રવ્યના ધ્યાનમાં મશગુલ થયો છે, એને હવે પરદ્રવ્યથી ખસવું અત્યંત મુશ્કેલ થઈ પડ્યું છે. આ બધાની વાત છે, બધાને પરદ્રવ્ય સાથેની જે એકતા મમત્વ છે ને એનાથી છૂટવું ખૂબ અઘરું થઈ ગયું છે. કેમ અઘરું થઈ ગયું છે? કે તો કે એવો જ અધ્યાસ વર્તે છે ને, એવો પરદ્રવ્ય સાથે પોતે કંઈક કરે છે, એવો અધ્યાસ અનાદિનો વર્તે છે, કે પરદ્રવ્યમાં હું કરું છું કરું છું કરું છું, એવો કરતા ભાવનો અધ્યાસ એને, એવી એકાગ્રતા સતત વર્તે છે. સવારે ઉઠે છે તો રાત્રે સુઈ જાય ત્યાં સુધીમાં એ પરદ્રવ્ય સાથેની એકતા, નિકટતા, મમત્વ અને એવો જ અધ્યાસ એને હોય છે. એટલે એમાંથી પરદ્રવ્ય પોતાનું છે એવી માન્યતામાંથી નીકળવું એને અઘરું થઈ પડ્યું છે. આ એક પણ પદાર્થ મારો નથી, આ એક પણ વસ્તુ મારી નથી, આ મિલકત બિલકુલ મારી નથી, આ પુસ્તક પણ મારું નથી, આ કોમ્પ્યુટર પણ મારું નથી. અરે મેં દેવગુરુને શાસ્ત્ર જે મારા માન્યા છે એ પણ મારા નથી, એનાથી પણ હું તદ્દન ભિન્ન જુદો ભગવાન આત્મા છું, એમ સ્વીકારવું એને અઘરું થઈ પડ્યું છે. એટલે એમ એને બહાર નીકળવું ભારે કઠણ પડે છે. ગુરુદેવે તો બહુ સ્પષ્ટતા કરીને કહ્યું છે કે દેવગુરુ શાસ્ત્રની શ્રદ્ધાનો વિકલ્પ તે રાગ છે. દેવ ગુરુ અને શાસ્ત્ર એમની શ્રદ્ધા, એવી શ્રદ્ધાનો જે વિકલ્પ, એ વિકલ્પ જે છે એ વિકલ્પ તો રાગ છે. એ વિકલ્પ સાથે રહેલો શુભ ભાવ એ પણ એનો નથી, એ પણ આત્માનો નથી. પોતે તો ભગવાન છે, જ્ઞાયક છે, ત્રિકાળ જ્ઞાયક છે, એને એવો વિકલ્પ કે એવો રાગ હોય જ નહીં. એટલે દેવગુરુ શાસ્ત્રની શ્રદ્ધાનો વિકલ્પ તે રાગ છે. અને તે રાગ સારો છે, ભલો છે, એને લીધે મને ફાયદો છે એમ કરીને એમાંથી પણ એ નીકળતો નથી. એનાથી એને જુદું પડવું ખૂબ અઘરું થઈ ગયું છે. ભગવાનનું નામ લીધા વગર કંઈ થોડું ગરમ થશે એવી એની માન્યતા થઈ ગઈ છે. અરે જે ભગવાન થયા એનો વિચાર કરને, એ ભગવાન કેવી રીતે થયા? પોતાના સ્વરૂપમાં જઈને થયા કે પરનું લક્ષ્ય કરીને? પણ એને ક્યાં એ બધું કરવું છે? એને આત્મામાં ક્યાં જવું છે? ભગવાને જે વાત કરી, દિવ્ય ધ્વનિમાં જે વાત આવી, જે આ શાસ્ત્રોમાં વાત આવી, એનું તાત્પર્ય પ્રયોજન કાંઈ સમજાવ્યા વગર એ ગાંડો થઈ અને ભગવાન 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 કર્યા કરે, તીર્થંકર ભગવાન નમસ્કાર કર્યા કરે, એથી શું દાડો વળવાનો છે? ભગવાને જે કર્યું એ કરવાનું છે કે ભગવાનને સલામ મારવાની છે? એટલે દેવગુરુ શાસ્ત્રની શ્રદ્ધા હોય અને એવો શુભ વિકલ્પ પણ આવે અને શુભભાવ આવે છે, પણ એ શુભભાવ એ મારો નથી ને, શુભભાવ રૂપે હું નથી, અને શુભભાવ એ સારો છે, ભલો છે, ઈષ્ટ છે એમ જો માન્યતા રહેશે તો એ ત્યાંથી પણ નહીં નીકળે, એટલે પોતાના સ્વરૂપમાં નહીં જઈ શકે. એનાથી પણ એને તો જુદા પડવાનું છે. બહુ સરસ વાત ગુરુદેવે સમજાવી દીધી. આ દ્રષ્ટાંત ઉપર ગુરુદેવે બહુ મહત્વની વાત સમજાવી. એ પરદ્રવ્યો, એ બધા દ્રવ્યોની તો વાત બરાબર છે, છ પ્રકારના દ્રવ્યો, એનાથી એ જુદો છે. અત્યારે તો એ દ્રવ્યો સાથે એને એકરૂપતા થઈ ગઈ છે, પર સાથેની એકરૂપતા છે, એ છોડવાની છે. પણ ગુરુદેવે તો એનાથી આગળ વધીને દેવગુરુ શાસ્ત્રની શ્રદ્ધાનો વિકલ્પ જે રાગ છે, એ રાગ સારો છે ને ભલો છે એમ માન્યતાને છોડી અને ભગવાન આત્મા એનાથી જુદો છે એ માન્યતા એને દ્રઢ કરવાની છે કે પોતે ભગવાન આત્મા છે અને આ બધા રાગ અને વિકલ્પથી પોતે જુદો છે એવું એને ભેદ જ્ઞાન કરવાનું છે. અને એ જ માર્ગ અનાદિનો છે. અનાદિથી એમ જ કેટલાય જીવો કેવળ જ્ઞાન પ્રગટ કરી અને સિદ્ધ થયા છે. ભેદ જ્ઞાન દ્વારા જ બધા મુક્ત થયા છે, અને જે અટક્યા છે એ ભેદ જ્ઞાન વિના જ અટક્યા છે. એટલે એને ભેદ જ્ઞાન કરવાનું છે કે પોતે કોણ છે. આ જે ઉદાહરણ લેવામાં આવ્યું એની આ રીતે સમજ હતી. હવે અહીંયા આગળ વાત આપણે લઈએ, એનો કેટલોક ભાગ બીજો જે છે એને પણ આપણે લઈએ કે અહીંયા શું કહ્યું કે હું ગગન સાથે ઘસાતા સિંગડાવાળો મોટો મહિષ છું. એવા અધ્યાસને લીધે મનુષ્યને યોગ્ય એવું જે ઓરડાના બારણામાંથી બહાર નીકળવું તેનાથી ચ્યુત થયો હોવાથી તે પ્રકારના ભાવનો કરતા પ્રતિભાસે છે. એ ઉદાહરણ પ્રમાણે તેવી રીતે આ આત્મા પણ અજ્ઞાનને લીધે જ્ઞેય જ્ઞાયક રૂપ પરને અને પોતાને એક કરતો થકો. જે જ્ઞેય છે એ જુદું છે, પોતાથી જુદું છે. આ બધા દ્રવ્યો, છ પ્રકારના દ્રવ્યો બધા માત્ર જણાય છે, પોતાના જ્ઞાનમાં દેખાય છે, એટલે જ્ઞેય છે. એ જ્ઞેય અને એનું જ્ઞાન કરવાવાળો હું જ્ઞાયક ભગવાન આત્મા છું. એટલે કે જ્ઞેય અને જ્ઞાયક બંને જુદા છે. એના સ્થાને એ અજ્ઞાનને લીધે એ જ્ઞેય જ્ઞાયક રૂપ પરને અને પોતાને એક કરતો થકો. હું પરદ્રવ્ય છું એવા અધ્યાસને લીધે, એવી ઊંધી ખોટી માન્યતાને લીધે શું કરે છે? તો ત્રણ વસ્તુ ત્રણ પ્રકારે કરે છે એ વાત હવે આવે છે. પહેલી વાત મનની લીધી છે, બીજી વાત ઇન્દ્રિયોની લીધી છે, અને ત્રીજી વાત કાયાની લીધી છે. તો કે મનના વિષય રૂપ કરવામાં આવેલા ધર્મ અધર્મ આકાશ કાળ પૂતગળ અને અન્ય જીવ એ છએ છ માં પોતાનું શુદ્ધ ચૈતન્ય રોકાયેલું રહે છે, એટલે કે પોતાનું શુદ્ધ ચૈતન્ય ધાતુ એ ત્યાં એ રોકાયેલી હોવાથી એક વાત. અને બીજું, ઇન્દ્રિયો દ્વારા શું થાય છે? તો કે ઇન્દ્રિયોના વિષયરૂપ કરવામાં આવેલા રૂપી પદાર્થો વડે ઇન્દ્રિયો દ્વારા એ જ્ઞાન કરે છે, એ રૂપી પદાર્થોનું જ્ઞાન કરે છે. અને એમ એ જ્ઞાન કરવામાં રોકાઈ જાય છે, એટલે જે અતિન્દ્રિયપણે જ્ઞાન કરવાનું છે એ જ્ઞાન ઢંકાઈ જાય છે. એક રૂપી પદાર્થોનું જ્ઞાન ઇન્દ્રિયો દ્વારા કરે છે, એમ એનો જ્ઞાન કરવામાં ઉપયોગ ત્યાં રહી ગયો, એટલે અતિન્દ્રિયપણે જે જ્ઞાન કરવાનું હતું એ ઢંકાઈ જાય છે. અને ત્રીજું, કાયા શરીર, શરીર વડે પરમ અમૃતરૂપ વિજ્ઞાન ઘન પોતે મૂર્છિત થયો હોવાથી શરીરમાં એ મોહિત થયો છે, મૂર્છિત થયો છે એટલે મોહિત થયો છે, અને શરીર રૂપે પોતાને માને છે. હું કહેતા એને પોતાનું શરીર જ પોતાની વર્તમાન પર્યાય જે છે એ જ ખ્યાલમાં આવે છે, એમ એ મોહિત થયો છે. આ તો જીવ માત્રને છે, મનુષ્યમાં છે તો એ પોતે એમ માને છે કે હું મનુષ્ય છું, અને મનુષ્યમાં પણ પોતે સ્ત્રીની પર્યાયમાં છે તો એમ માને કે હું સ્ત્રી છું, પુરુષની પર્યાયમાં છે તો એમ માને કે હું પુરુષ છું, તિર્યંચની પર્યાયમાં છે એ બિલાડી થયો છે તો એમ માને છે કે હું બિલાડી છું, અને બિલાડો થયો છે તો એમ માને કે હું બિલાડો છું, પાડો થયો છે તો એમ માને કે હું પાડો છું, અને ભેંસ થયો છે તો એમ માને કે હું ભેંસ છું, દેવ થયો તો એમ માને કે હું દેવ છું, અને દેવી થયો છે તો એમ માને કે હું દેવી છું. એટલે જે શરીર છે એ શરીરની સાથે પોતે એકરૂપતા કરી મોહિત થઈ એ મૂર્છિત થયો છે, પોતે શરીરરૂપ છે એમ. એટલે મન દ્વારા આ બધા જે પરપદાર્થો જે છે, છ પ્રકારના દ્રવ્યો, એની સાથે એ એકરૂપતા કરતા એ પોતાનું શુદ્ધ ચૈતન્ય ધાતુ, પોતાનું જે શુદ્ધ દ્રવ્ય છે એને ભૂલી ગયો છે. ઇન્દ્રિયના વિષયોમાં એકરૂપતા કરતા એ પોતે એનું જ્ઞાન કરે છે, ત્યારે પોતે પોતાના આત્મા કે જે જ્ઞાન સ્વરૂપ છે એને ભૂલી ગયો છે, અને આ શરીરમાં એ મૂર્છિત મોહિત થયો છે, એટલે પોતે પોતાનું મૂળ સ્વરૂપ શું છે એ સમજતો નથી. આમ ત્રણ પ્રકાર થયા. એમ ત્રણ પ્રકારે એ પરિણમતો જે ભાવ કરે છે એ બધા ભાવનો કરતા પ્રતિભાસે છે. ગુરુદેવે આ વિશે બહુ સરસ વાત કરી છે, આપણે એ પણ લઈએ. આજે આપણે ટીકાની સાથે ને સાથે જ ગુરુદેવના વચનામૃતમાંથી વાત લઈ રહ્યા છીએ. અહીંયા પ્રવચન રત્નાકર ભાગ પાંચમો એની અંદર 59માં પાના ઉપર ગુરુદેવ એ વાત કરે છે કે મનના વિષયમાં છ પદાર્થના વિચારમાં ચૈતન્ય ધાતુ રોકાઈ ગઈ, એ એક વાત છે. બીજી વાત છે પાંચ ઇન્દ્રિયના વિષયમાં કેવળ બોધ ઢંકાઈ ગયો, એ બીજી વાત. અને ત્રીજી વાત છે પરમ અમૃતરૂપ વિજ્ઞાન ઘન સ્વભાવ મૃત કલેવરમાં મૂર્છાઈ ગયો, એ ત્રીજી વાત. હવે આ ત્રણેય વાતનો થોડોક વિસ્તાર આપણે ગુરુદેવ પાસેથી સમજીએ. 58માં પાના ઉપર બીજા પેરેગ્રાફમાં અહીંયા વાત કરે છે કે મનના વિષયરૂપ છ દ્રવ્યો છે. ધર્માસ્તિકાએ આદિ છ દ્રવ્યો મનના વિષય છે, એ મનનો વિષય છે. સ્ત્રી પુત્ર પરિવાર દેવ ગુરુ શાસ્ત્ર ભગવાન તીર્થંકર દેવ સુદ્ધા સઘળા પદાર્થ મનના વિષય છે. એ મનથી ખ્યાલમાં આવે, એના સંબંધીના વિકલ્પ થાય, અને જેવા વિકલ્પ થાય એવા ભાવો હોય. સહજ ચૈતન્ય સ્વભાવ જ્ઞાયક સ્વભાવ અતિન્દ્રિય જ્ઞાનનો વિષય છે. પોતાનો સ્વભાવ એ અતિન્દ્રિયપણે અનુભવમાં આવે એવો એ જ્ઞાયક છે, એ ચેતન છે, એ સહજ છે. જ્યારે મનનો વિષય એ સહજ નથી, મનનો વિષય છે એ આ બધા છય દ્રવ્ય છે, એના જુદા જુદા રૂપ છે, એના સંબંધીનો વિકલ્પ છે, એના સંબંધીનો વિકલ્પ છે. અને વિકલ્પની સાથે રહેલો જે ભાવ છે એ ભાવનો એ કરતા થાય છે. એટલે મનના વિષયનો વિચાર કરીએ છીએ અને એની સાથે પોતાના જ્ઞાયક સ્વભાવનો વિચાર કરીએ, બંનેની તુલના કરીએ તો આપણને ખ્યાલ આવે છે કે ભગવાન આત્માનો સ્વભાવ અને આ મનના વિકલ્પ બંને તદ્દન ભિન્ન છે, બંને વસ્તુ જુદી છે. આત્માના નિર્મળ સ્વસંવેદનના પુરુષાર્થના સમયે મન હોય છે, મન ઉપસ્થિત છે, પણ તે મુખ્ય નથી. જ્યારે આત્માનો અનુભવ થાય, સ્વરૂપની દ્રષ્ટિ થાય, એનું લક્ષ્ય કરે, એવો પુરુષાર્થ કરે અને એ સ્વસંવેદનનો પુરુષાર્થ વખતે મન છે એ વખતે મન નથી એમ નથી, મન તો છે એ વખતે ઉપસ્થિત છે, પણ તે મુખ્ય નથી, આત્મા જ મુખ્ય છે. આત્માનું ભાન આત્મા વડે જ થાય છે, મન છે પણ મનથી આત્માનું ભાન નથી થતું. ત્યાં મન છે, મનની ઉપસ્થિતિ માત્ર જ છે, માત્ર એની ઉપસ્થિતિ જ છે, પણ એના વડે આત્માનું ભાન જ્ઞાન થતું નથી. આત્માનું ભાન આત્મા વડે જ થાય છે, ત્યાં મન ઉપસ્થિત છે એ મુખ્ય નથી. ખરેખર તો મનનો વિષય પર વસ્તુ છે, મનનો વિષય સ્વવસ્તુ એટલે પોતાનું સ્વરૂપ નથી. મન દ્વારા સ્વરૂપની પ્રાપ્તિ થાય નહીં, મનનો વિષય આત્મા નથી. સમજવા જેવી વાત છે પ્રભુ, મનનો વિષય આત્મા નથી. વિકલ્પ કરીએ પણ એથી કંઈ એ મનનો વિષય નથી. મનનો વિષય હોય તો મન દ્વારા સ્વરૂપની પ્રાપ્તિ થાય, પણ એમ નથી. એ વખતે મન છે, મનની ઉપસ્થિતિ છે, છતાં પણ જે અનુભવ થાય છે તે આત્માનો અનુભવ આત્મા દ્વારા થાય છે, અતિન્દ્રિયપણે થાય છે. કોઈ ઇન્દ્રિય નહીં અને મન પણ નહીં. પાંચ ઇન્દ્રિય અને છઠ્ઠું મન, એ છ માંથી કોઈ પણ વસ્તુ વિના ભગવાન આત્મા પોતાને પોતાથી જણાય છે, અનુભવમાં આવે છે. એટલે આત્માનું ભાન જ્ઞાન અને અનુભવ એ બધું આત્મા દ્વારા જ થાય છે, મનની ઉપસ્થિતિ છે. અને આ મન કેવું છે, મનને કાબૂમાં લેવામાં આવે તો એની પાસે ઘણું કામ કરાવી શકાય છે, ઉપયોગી કામ કરાવી શકાય. જેને સ્વરૂપમાં જવું છે એને કેટલાક કામો કરવાના છે, એમાં એ મન ઉપયોગી થાય શરૂઆતમાં. પણ જો એ મનને કાબૂમાં નહીં રાખે તો મન વિકલ્પમાં ચાલી જશે. એટલે મનને માકડા જેવું કહ્યું છે કે જેમ પેલું માકડું કૂદે એક ડાળ ઉપરથી બીજી ડાળ ને બીજી ડાળ ઉપરથી ત્રીજી ડાળ ને ત્યાંથી વળી બીજા ઝાડ ઉપર ને એમ કૂદા કૂદ કર્યા જ કરે. વાંદરું માકડું એ બધા કૂદ્યા કરે, એમ આ મન પણ કૂદ્યા કરે છે. એ એક જગ્યાએથી બીજી જગ્યાએ, બીજી જગ્યાએથી ત્રીજી જગ્યાએ, ચોથી જગ્યાએ, એક મિનિટમાં તો એ 25 જગ્યાએ જાય છે. એટલે એ મનને શાંત પાડવાનું, એને કંટ્રોલમાં લેવાનું, કાબૂમાં લેવાનું. નહીતર મનની સાથે જ્ઞાનનો ઉપયોગ એમ જ ભટક્યા કરશે. જ્યાં જ્યાં મન જશે એ સાથે જે વિકલ્પ છે એની સાથે એ જ્ઞાનનો ઉપયોગ ત્યાં જશે. જ્ઞાનના ઉપયોગને ધ્રુવ તરફ લઈ જવાનો છે એને માટે પછી શક્ય નહીં બને. એટલે મનને તો કાબૂમાં કરવું જ પડશે, મનને શાંત પાડવું પડશે. વિકલ્પ રહિત નિર્વિકલ્પ ધ્યાનમાં જ સ્વરૂપની પ્રાપ્તિ થશે. એટલે મન સાથે જ્યાં સુધી ઉપયોગ જોડાયેલો રહેશે ત્યાં સુધી અંતરમાં નહીં જવાય. એટલે નિર્વિકલ્પતાની વાત કરી છે, કેમ કે આત્મા તો અનુભવવાનો છે આત્મા દ્વારા, મન દ્વારા તો કંઈ અનુભવાતો નથી. એટલે આત્માનું ભાન જ્ઞાન અનુભવ કે અનુભવ વગેરે જે કંઈ આપણે બોલીએ છીએ, અનુભૂતિ કહો, સ્વાનુભૂતિ કહો, એ આત્મા દ્વારા જ થાય છે, એમાં મનનું કંઈ કામ નથી. એટલે મનને ત્યાં શાંત પાડવાનું છે, કેમ કે એ મનનો વિષય નથી. મનનો વિષય તો પર વસ્તુ છે. મનનો વિષય શું છે? પર વસ્તુ છે. એટલે આ છ પ્રકારના દ્રવ્યો કયા, એ બધા એ મનનો વિષય છે. અને એના બધા વિવિધ રૂપો, કેટલા અસંખ્ય પ્રકારના એ વિવિધ રૂપો છે છ દ્રવ્યના, એમાં પૂદગળ દ્રવ્યના કેટલા અને એની સાથે રહેલા બધા જીવોને, એ બધાનો વિચાર કરીએ તો અનંત થાય છે. તો એવા અનંત અને અનંતપણે જાણે એવો ભગવાન આત્મા છે, પણ એવા અનંત રૂપે થાય એમ તો છે નહીં. એટલે મનથી એ અનંત રૂપ થાય છે, જ્યાં જ્યાં જાય છે ત્યાં તે રૂપ એકાગ્રતા કરે છે, વિકલ્પ કરે છે, એ બધું મનથી થાય છે. એટલે મનનો વિષય છે એ બધો, એ પર વસ્તુ જે છે, છ દ્રવ્ય રૂપ પરનો વિચાર કરવામાં એ મન રોકાય છે, એ મનના નિમિત્તે પછી એ શુભાશુભ વિકલ્પ ઉત્પન્ન થાય છે. એ ભાવ જે થાય છે એ આત્માના છે, એ ક્ષણિક છે, છતાં એમાં એ મન છે એ નિમિત્ત છે. એટલે મનના નિમિત્તે શુભાશુભ વિકલ્પ ઉત્પન્ન થાય છે અને એ વિકલ્પમાં પોતાની શુદ્ધ ચૈતન્ય ધાતુ રોકાઈ જાય છે. આ મનની વાત કરી. નાયક ભાવ સ્વરૂપ ભગવાન આત્મા પોતે છે, એને છોડીને ત્યાંથી ચ્યુત થઈને પરદ્રવ્યના વિકલ્પમાં મનને કારણે એ રોકાય છે, કેમ કે મન તો પરલક્ષી વિકલ્પો કરે છે, સ્વલક્ષી વિકલ્પો દ્વારા એ કંઈક સ્વરૂપમાં લઈ જતું નથી, માત્ર વિકલ્પ આવે કે સ્વ છે એવો, પણ એથી કંઈ અંદરમાં જવાતું નથી. જ્યાં સુધી શુભભાવ છે કે હું મારા સ્વરૂપમાં જાઉં, અથવા તો હું જ્ઞાન સ્વરૂપ છું, અથવા તો હું સિદ્ધ સમાન છું, એવો શુભભાવ આવે, પણ એ શુભભાવ વિકલ્પ સહિતનો છે ને, એ વિકલ્પ છે, એ વિકલ્પ આત્મામાં લઈ જનારો કે અનુભૂતિ કરાવનારો નથી. એટલે એવા વિકલ્પને પણ છોડીને એ વિકલ્પ બહાર રહી જાય. પ્રેમશ્રીબેને કહ્યું છે ને કે ગુફાના દ્વાર સુધી તો વાહનમાં જવાય, પણ પછી અંદર જઈએ ત્યારે એ વાહનને છોડવા પડે. એવી રીતે પોતાના સ્વરૂપની દ્રષ્ટિ કરીને સ્વરૂપમાં જવું છે, એને પહેલા શરૂઆતમાં એને વિકલ્પો હોય, એવા શુભ વિકલ્પો હોય કે હું જ્ઞાયક છું, જ્ઞાયક છું, એવો પણ વિકલ્પ હોય, પણ એ વિકલ્પ બહાર રહી જાય અને પોતે સ્વરૂપમાં ચાલે જાય. એટલે વિકલ્પ બહારમાં રહી જાય અને પોતે પોતાના સ્વરૂપમાં ચાલ્યો જાય, એનો અર્થ શું કે વિકલ્પ છૂટી જાય છે, વિકલ્પ રહેતા જ નથી. સ્વરૂપનો અનુભવ થાય ત્યારે કોઈ વિકલ્પ હોતા નથી, પણ જો વિકલ્પમાં રહે છે તો શું થશે? વિકલ્પમાં રહેશે તો પોતાની શુદ્ધ ચૈતન્ય ધાતુ ત્યાં રોકાઈ જાય છે. ભગવાન આત્મા જ્ઞાયક એને છોડી અને એ પરદ્રવ્યના વિકલ્પમાં રોકાય છે, તેને પર વડે શુદ્ધ ચૈતન્ય ધાતુ રોકાયેલી છે એમ કહેવામાં આવે છે. અને પરદ્રવ્યના વિચારમાં રોકાયેલો અજ્ઞાની જાણે હું પરરૂપ થઈ ગયો એમ ભ્રમથી માને છે. વિરાસરમાં બેઠા હોય ને અને પછી પેલી ભાવના ચાલતી હોય, એટલે પછી એમ કે બસ આજે તો બસ ભગવાનમાં તલ્લીન થઈ ગયા. એ રીતે દિગંબરમાં મંદિરમાં બેઠા હોય અને ત્યાં પણ એ પ્રકારે એ ભજન આજી થતા હોય કે પૂજા થતી હોય, તો પછી કે આજે તો બસ ભગવાનમાં અમે તલ્લીન થઈ ગયા. અરે ભલા ભગવાન, તું પરમાં ક્યાંથી તલ્લીન થાય? એ તો તારા વિકલ્પ છે. પણ અજ્ઞાની એમ એ તલ્લીન થઈ જાય, પરરૂપ થઈ જાય છે, એ ભ્રમ છે, એ ભ્રમ છે. આગળ અહીંયા કહે છે કે સૌથી ભિન્ન ચૈતન્ય મૂર્તિ ભગવાન આત્મા હું છું એમ અંતરદ્રષ્ટિ નહીં થવાને કારણે, હું ભગવાન આત્મા છું એવી અંતરદ્રષ્ટિ નહીં થવાથી અજ્ઞાની મનને અને મનના વિષયને એક કરતો ત્યાં જ રોકાયેલો હોવાથી એ જ્ઞેય જ્ઞાયકને એક કરે છે. જે જ્ઞેય છે, જે જણાય છે એને અને પોતે જ્ઞાયક એને એક કરે છે. જ્યારે હું શુદ્ધ જ્ઞાયક મૂર્તિ ભગવાન આત્મા છું એમ જેને ભાન થયું છે, એવો જ્ઞાની ધર્મી જીવ એ જીવાદી પરદ્રવ્યના વિચાર સમયે પણ, બીજાઓના વિચાર કરે, પરદ્રવ્યના વિચાર સમયે કરે, વિચાર કરે તે સમયે પણ હું પરદ્રવ્યથી ભિન્ન છું એવું ભાન એને વર્તે છે, એટલે એ જ્ઞેય જ્ઞાયકને એક કરતો નથી. જ્ઞેય છે તેને જ્ઞેય જ જાણે છે, પોતે જ્ઞાયક એનાથી તદ્દન ભિન્ન રહે છે. આ મનના વિષયની વાત કરી. હવે ઇન્દ્રિયના વિષયની વાતને આપણે સમજીએ કે ઇન્દ્રિયના વિષય સ્પર્શ રસ ગંધ રૂપ અને શબ્દ એ બધા વડે એ પોતે એનું જ્ઞાન કરવામાં રોકાય છે, એટલે એનો બોધ કરવામાં કે રોકાઈ રહ્યો છે, એટલે પોતાનો આત્મા ઢંકાઈ જાય છે. ઇન્દ્રિયના વિષયના લક્ષે ભગવાન આત્મા ઢંકાઈ ગયો છે. લક્ષ ઇન્દ્રિયોના વિષયમાં જ રહે છે, એટલે ભગવાન આત્મા એમાં ઢંકાઈ જાય છે. રૂપી પદાર્થના લક્ષે રાગ થાય છે અને તે રાગને અને વિષયને પોતાના માનવાથી કેવળ જ્ઞાન સ્વરૂપ ભગવાન આત્મા ઢંકાઈ જાય છે. ઢંકાઈ જાય છે એટલે અનુભવમાં આવતો નથી, દ્રષ્ટિમાં આવતો નથી. ઇન્દ્રિયો દ્વારા એને ભગવાન આત્મા જાણવો છે તો ક્યાંથી જણાશે? કદાચ એ એમ માને કે ના, હું ઇન્દ્રિયો દ્વારા ભગવાન આત્માને જાણી લઉં, એ તો શક્ય નથી. ઇન્દ્રિયો દ્વારા જે જણાય છે તો બધું રૂપી છે, પર છે, સ્વ ઇન્દ્રિયો દ્વારા તો જણાઈ શકે નહીં. એટલે ગુરુદેવ અહીંયા સરસ વાત કરે છે કે રાગને અને વિષયને પોતાના માનવાથી કેવળ જ્ઞાન સ્વરૂપ ભગવાન આત્મા ઢંકાઈ જાય છે, અને ઢંકાઈ જાય છે એટલે અનુભવમાં આવતો નથી. કેવળ જ્ઞાન સ્વરૂપ ભગવાન આત્મા મુક્ત સ્વરૂપ છે, એને અનુભવમાં આવતો નથી. જુઓ, અહીં કેવળ જ્ઞાન પર્યાયની વાત નથી. ઇન્દ્રિયના વિષયો મારા છે એવા વિકલ્પો વડે શુદ્ધ જ્ઞાન સ્વરૂપ પરમાત્મા પોતે છે એ અનુભવમાં આવતો નથી એટલે ઢંકાઈ જાય છે, એમ અહીંયા વાત લીધી છે. પેલી પર્યાયની વાત નથી લીધી. કેવળ જ્ઞાન સ્વરૂપ ભગવાન આત્મા ઢંકાઈ જાય છે એમ વાત છે. કેવળ જ્ઞાનની પર્યાયની વાત નથી. આત્મા જે પોતાનું શુદ્ધ નિર્મળ સ્વરૂપ જે છે, જે જ્ઞાયક છે, કેવળ જ્ઞાન, જ્ઞાન સ્વાભાવિક જ્ઞાન માત્ર એમ કહીએ તો પણ ચાલે. જ્ઞાન એટલે આત્મા અને આત્મા એટલે જ્ઞાન, એમ પ્રવચન સારમાં પણ આવ્યું છે. તો એવો કેવળ જ્ઞાન સ્વરૂપ ભગવાન આત્મા એ અનુભવમાં આવતો નથી, કેમ કે ઇન્દ્રિયોના વિષય દ્વારા એ જે જ્ઞાન કરે છે એટલે જે સાચું જ્ઞાન જે છે, કેવળ જ્ઞાન છે, એને ક્યાંથી પ્રગટ થાય? એ થતું નથી. અને ત્રીજી વાત લીધી છે, કાયાની વાત લીધી છે કે મૃતક કલેવર વડે પરમ અમૃત સ્વરૂપ વિજ્ઞાન ઘન પોતે મૂર્છિત થઈ ગયો છે. આ શરીર મૃતક કલેવર એટલે મળદું છે એમ અહીંયા તો કહ્યું. પ્રશ્ન કર્યો કે ક્યારે એ મળદું? ક્યારે? ગુરુદેવ કહે છે અત્યારે, હમણાં જ આ મળદું જ છે. શરીરની સાથે આ આત્મા રહ્યો છે, છતાં એ જે કલેવર એ તો અચેતન મળદું જ છે, એ ચેતન છે જ નહીં. ચેતન તો ભગવાન આત્મા, એનાથી જુદો છે. એક સાથે એક જ જગ્યામાં એક જ ક્ષેત્રમાં રહ્યા છે, તેથી શું આકાશના એક જ ક્ષેત્રમાં બંને રહ્યા છે, પણ બંને ભિન્ન છે. શરીર તો સ્વરૂપથી અચેતન મળદું છે. શરીર અચેતન છે, એનું કેવું છે સ્વરૂપ? પણ જીવના સંયોગની અપેક્ષાએ તેને ઉપચારથી સચેત અથવા તો જીવિત કહેવામાં આવે છે. પણ જીવિતને સચેત કોણ છે? ચેતન કોણ છે? તો આત્મા છે. કઈ શરીર ચેતન નથી. વાસ્તવમાં તો જીવ હોવા છતાં પણ શરીર તો મૃતક કલેવર જ છે, કેમ કે શરીર કદીએ જીવરૂપ ચૈતન્યરૂપ થતું નથી અને જીવ કદીએ શરીરરૂપ થતો નથી. એટલે સદા હંમેશા કાયમ માટે એ જીવ જીવ છે અને શરીર શરીર જ રહે છે. શરીર જે છે તે ભૂતગળ છે, અચેતન છે, જડ છે, અને પેલું ભગવાન આત્મા ચેતન છે, એ સાથે રહ્યો છે. એટલે આપણે ઉપચારથી એમ કહીએ કે આ સચેત છે અથવા જીવિત છે. પણ સચેતમાં સચેત કોણ છે? ચેત કોણ છે? ચેતના કોને છે? એ જીવને છે, શરીરને નથી. એટલે એને મૃતક કલેવર કહેવામાં આવ્યું. અહીંયા કહે છે કે પરમ અમૃતરૂપ વિજ્ઞાન ઘન પ્રભુ આત્મા અજ્ઞાનને લઈને શરીરરૂપ મૃતક કલેવરમાં મળદામાં મૂર્છાયો છે. રાત દિવસે મળદાની ચિંતા કરે છે. એને ખવડાવવું, એને પીવડાવવું, એને ઊંઘાડવું, એને પુષ્ટ રાખવું, એને એક્સરસાઇઝ કરાવવી, એને કસરત કરાવવા લઈ જવું પડે ને પાછું. ટાઈમ થઈ જાય 5 વાગે એટલે સાંજ પડે એટલે કે ભાઈ કસરત કરવા જવાનું, ચાલવા જવાનું. કોણ ચાલે? ભગવાન આત્મા ચાલે કે શરીર ચાલે? એટલો ઘોડો રાખ્યો હોય ને એટલે ટાઈમસર એને પાણી પાવા લઈ જવો પડે ને બધું કરવું પડે. કોઈ પણ પ્રાણી પાળીએ ને એનું બધું એ કરવું પડે ને. એવી રીતે આ શરીરને આપણે પાળીને રહ્યા છીએ ને શરીરનું બધું ધ્યાન રાખીએ છીએ. અને શરીરનું ધ્યાન રાખતા રાખતા આપણે એમ માની લઈએ છીએ કે હું શરીર છું. શરીરમાં એવા થઈ જાય, એવા શરીરમાં થઈ જાય કે પોતાની જાતને ભૂલી જઈએ છીએ. એ વખતે યાદ કરું કે ઘોડો લઈને આપણે એને પાણી પાવા લઈ જતા હોઈએ, એને ચરાવવા લઈ જતા હોઈએ, એવી રીતે આ શરીરને આપણે એક્સરસાઇઝ કરાવવા લઈ જઈએ છીએ કે આ શરીરને ખવડાવવા લઈ જઈએ છીએ કે આ શરીરને નવડાવવા લઈ જઈએ છીએ, એમ વિચાર કરવો. શરીરથી જુદા પડવાની આ એક રીત છે. એ શરીરના લક્ષ્ય મૂરઝાઈ ગયો છે, બેહોશ થઈ ગયો છે. આચાર્ય કહે છે કે ભાઈ તું આ મળદે કેમ મૂરછાયો છે? તું તો અમૃત સ્વરૂપ આનંદનો નાથ વિજ્ઞાન ઘન પ્રભુ છો ને જાગૃત થા, જાગૃત થા. તારું સ્વરૂપ જુદું છે, તું આ રૂપે નથી. સ્વરૂપનું ભાન કરી અને એમાં ઠરી જા. એટલે આ રીતે આ ત્રણ પ્રકારની વાત કહેવામાં આવી. મનના વિષયની વાત કરી, પાંચ ઇન્દ્રિયના વિષયની, અને આ એ મૃતક કલેવરની વાત કરી એ ત્રીજી વાત. આ પ્રમાણે અજ્ઞાનને લીધે જીવ ઇન્દ્રિયના વિષયમાં, મનના વિષયમાં શરીરના મૂર્છાભાવને પામેલો હોવાથી તે પ્રકારના ભાવોનો તે કરતા પ્રતિભાસે છે. એટલે જે જે પ્રકારનો એને શુભ કે અશુભ ભાવ રાગ જે થાય છે તે બધાનો તે કરતા થાય છે. એ રીતે આ ટીકા અહીંયા પૂરી થઈ. હવે ભાવાર્થ લઈએ આપણે. ભાવાર્થમાં પંડિતજી કહે છે કે આ આત્મા અજ્ઞાનને લીધે અચેતન કર્મરૂપ ભાવકનું જે ક્રોધાદિ ભાવ્ય તેને ચેતન ભાવક સાથે એક રૂપ માને છે. જો આ લીટીમાં ઘણું સમજવાનું છે. આ આત્મા અજ્ઞાનને લીધે અચેતન કર્મરૂપ ભાવકનું જે ક્રોધાદિ ભાવ્ય, ભાવક કોણ છે? કર્મ. કર્મ ભાવક છે અને એનું ભાવ્ય શું છે? તો કે ક્રોધાદિ. એ પરિણામ જે આવે છે કર્મનો ઉદય છે અને એને લીધે થઈ અને આપણે આ જે પરિણામ લીધા રાગ દ્વેષ મોહ માયાના એ ભાવ્ય છે. એ કોનું ભાવ્ય છે? એ ભાવ્ય કર્મનું ભાવ્ય છે. એ જળ કર્મ છે એનું એ ભાવ્ય છે. હવે આ જીવ અજ્ઞાનને કારણે શું સમજે છે? એની સાથે એકરૂપતા કરે છે એટલે એ શું સમજે છે કે પોતે ભાવક છે અને આ ક્રોધાદિ ભાવ, ક્રોધાદિ ભાવ બધા જે છે એ એનું પોતાનું ભાવ્ય છે. એને માત્ર જ્ઞાન કરવાનું હતું કે ક્રોધાદિ ભાવ, મિથ્યાત્વના ભાવ, એ બધા ભાવનું એને માત્ર જ્ઞાન કરવાનું હતું. એનો એક નાયક થવાનો હતો. એની જગ્યાએ એનું જ્ઞાન કરતા કરતા એનો ઉપયોગ એ રૂપે થઈ જાય અને એમાં એ પોતે એવો આવી જાય, એવો પલોટાઈ જાય કે એ એને પોતાનું માને. પોતાનું માને એટલે પોતે ભાવક થઈ જાય. પોતે ભાવક અને એ ભાવ્ય જે કર્મનું હતું એને પોતાનું માને, એમ એને એકરૂપતા થઈ જાય છે. વળી તે પર જ્ઞેય રૂપ ધર્મ આદિ દ્રવ્યોને, છ પ્રકારના દ્રવ્યોને એને જ્ઞેય રૂપ માનવાને બદલે પોતે એ રૂપ થઈ જાય છે. એટલે પંડિતજી કહે છે કે પર જ્ઞેય રૂપ ધર્મ આદિ દ્રવ્યોને, ધર્માસ્તિકા આદિ દ્રવ્યોને પણ જ્ઞાયક સાથે એક રૂપ માને છે. પોતે એનું જ્ઞાન કરવા વાળો છે એના સ્થાને એ બધા જ્ઞેયોને એમાં મમત્વ કરીને, એકરૂપતા કરીને પરિણમે છે. તેથી એને વિકાર થાય છે, એને ઉપાધિ થાય છે. આ બંને કારણને લીધે એને વિકાર અને ઉપાધિ થાય છે. એટલે સવિકાર અને સઉપાધિક ચૈતન્ય પરિણામ થાય છે અને એનો એ કરતા થાય છે. અહીંયા આ ક્રોધાદિક સાથે એકપણાની માન્યતાથી ઉત્પન્ન થતું કર્તૃત્વ સમજાવવા ભૂતાવિષ્ટ પુરુષનું દ્રષ્ટાંત કહ્યું અને ધર્માદિક અન્ય દ્રવ્યો સાથે એકપણાની માન્યતાથી ઉત્પન્ન થતું કર્તૃત્વ સમજાવવા ધ્યાનાદિષ્ટ પુરુષનું દ્રષ્ટાંત કહેવામાં આવ્યું. આ ભાવાર્થ ઉપર ગુરુદેવે જે વિસ્તાર કર્યો છે એ આપણે પ્રવચન રત્નાકરમાંથી લઈએ. પાના નંબર 60 ઉપર ગુરુદેવ કહે છે કે આ આત્મા પોતાના સ્વરૂપના ભાન વિના અચેતન કર્મરૂપ ભાવકનું જે ક્રોધાદિ ભાવ્ય તેને ચેતન ભાવક સાથે એક રૂપ માને છે. ભાવ્ય કોનું હતું? કર્મનું. અને આ શું માની બેઠો કે મારું, એટલે પોતે ભાવક થઈ ગયો. ભાવક કર્મ છે એના સ્થાને પોતે ભાવક થઈ જાય અને પેલું ભાવ્ય જ છે એ કર્મનું ભાવ્ય હતું એને પોતાનું ભાવ્ય માને છે. અચેતન કર્મ છે તે ભાવક છે અને પુણ્ય પાપના ભાવ તે એનું ભાવ્ય છે. સ્વભાવની રૂચિ વિના, પોતાનો સ્વભાવ છે એની રૂચિ નથી, એની દ્રષ્ટિ નથી, એનું મહાત્મા આવ્યું નથી, એટલે એ શુભાશુભ ભાવ થાય તે અચેતન મોહ કર્મનું ભાવ્ય છે. અગાઉ આ વાત આપણે થઈ ગઈ છે, એની ઘણી સ્પષ્ટતાઓ કરી છે. એટલે એ ભાવ્ય ખરેખર તો મોહ કર્મનું છે. છતાં પણ અહીંયા વધારે સ્પષ્ટતા કરતા ફરીથી ગુરુદેવ એ વાતને યાદ કરાવે છે કે પરંતુ એમ ન માનતા કે એ વિકારી ભાવ્યને ચેતન ભાવકનું ભાવ્ય માને છે. શુભાશુભ ભાવનો કરનાર ખરેખર તો જડ કર્મ છે. એની માન્યતા ખરેખર જે છે એના કરતા જુદી છે. એ પોતે અજ્ઞાનવશ એ પેલું મોહ કર્મનું ભાવ્ય છે એને એમ નહીં માનતા વિકારી ભાવ્ય એટલે પોતાનું ચેતનનું ભાવ માને છે પોતાનું અને પોતે ભાવક થાય છે. પણ ખરેખર શું છે? ખરેખર તો એ જડ કર્મનું એ ભાવ્ય છે. પોતે એનો ભાવક નથી, જડ કર્મ એનું ભાવક છે. અને એ પોતાના સટકારકની પરિણીતિથી પોતામાં સ્વતંત્રપણે થાય છે. ખરેખર તો જોવા જઈએ તો એ એમ છે કે એ પેલા પૂદગળ કર્મ છે ને એનું પણ નથી, પૂદગળ કર્મનું પણ નથી, પણ એ પોતાના સટકારકથી પોતાની સ્વતંત્ર પર્યાય રૂપે થાય છે. એ રાગદ્વેષના શુભાશુભ ભાવ છે એ પર્યાય કંઈ કર્મથી થાય છે એમ નથી, ખરેખર એમ નથી. નિશ્ચયથી જોવા જઈએ તો એ શું છે? તો એ ખરેખર તો એ પર્યાય પોતે સ્વતંત્ર થાય છે, એ કંઈ પરથી થાય છે એમ નથી. પણ અહીંયા જ્યારે દ્રવ્ય દ્રષ્ટિ કરાવવી હોય ને ત્યારે એમ કહેવામાં આવે કે એ પરથી થાય છે, એ પૂદગલના પરિણામ છે, એ કર્મને કારણે થાય છે, એનો કરતા કર્મ છે, એ કર્મનું ભાવ્ય છે એમ કહેવામાં આવે. કેમ કે આત્મા શુદ્ધ છે, નિર્મળ છે, અને એનું શુદ્ધ નિર્મળ આત્માનું લક્ષ કરાવવું હોય ત્યારે પછી એમાં કોઈ પર્યાયને લેવામાં આવતી નથી. આ જે થાય છે શુભાશુભ ભાવ થાય છે એ પર્યાયમાં થાય છે, એ સ્વતંત્રપણે થાય છે, પણ થાય છે તો જીવની પર્યાયમાં. હવે એ પર્યાયથી પણ જુદો ભગવાન આત્મા, અરે નિર્મળ પર્યાયથી પણ જુદો ભગવાન આત્મા એનું લક્ષ્ય કરાવી એને દ્રષ્ટિનો વિષય દર્શાવવો છે ત્યારે પછી આ પર્યાય જે થઈ શુભાશુભ ભાવની પર્યાય થઈ એને એમ કહેવામાં આવે કે એ કર્મજનિત છે અથવા કર્મ એ ભાવક છે અને એનું ભાવ્ય છે એમ કહેવામાં આવે છે. એટલે એમ કરી એને દ્રષ્ટિનો વિષય બતાવવામાં આવે. એટલે પર્યાયમાં જે વિકાર થાય છે એ વિકારથી પોતે દ્રષ્ટિનો વિષય ભગવાન આત્મા જુદો છે એમ કહેવામાં આવે. અહીંયા તો વાત સાથે સાથે એ કરવી છે કે એ કર્મનું છે એમ કહી અને એ જીવનું નથી, જીવનું નથી એમ જણાવવું છે. અહીંયા તો વાત એમ કહેવી છે સાથે ને સાથે કે એ જીવનું નથી એટલે જીવ એનો ભાવક નથી એ વાત લેવી છે, કર્તા તરીકે વાત કરવી છે. એટલે કે કર્તા જીવ નથી. ખરેખર એ પર્યાયમાં થાય છે, જીવની પર્યાયમાં થાય છે, એટલે એક અપેક્ષાથી જોઈએ એમાં પર્યાયની મુખ્યતા કરીને જો વિચાર કરીએ, પર્યાય દ્રષ્ટિથી વિચાર કરીએ તો એ જીવની જ પર્યાય છે, એટલે જીવ એનો કર્તા થાય. પર્યાય દ્રષ્ટિથી એ જીવના ભાવ છે એમ કહેવાય, પણ આપણે એ વાત નથી કરવી. પર્યાય દ્રષ્ટિને ગૌણ કરી અને દ્રવ્ય દ્રષ્ટિ કરાવવી છે, એ દ્રવ્યની મુખ્યતા કરવી છે, દ્રવ્યનું જેવું સ્વરૂપ છે એ વાતને એ અપેક્ષાથી સમજવી છે, ત્યારે આપણે એને એમ કહીએ છીએ કે એ પરિણામો જે છે તે આત્માના નથી. એટલે એ વાત અહીંયા સરસ રીતે સમજાવી ગુરુદેવે કે પુણ્ય પાપની પરિણીતિ ઉત્પન્ન તો જીવની પર્યાયમાં થાય છે અને તે પોતાના સટકારકની પરિણીતિથી પોતામાં સ્વતંત્રપણે થાય છે. તે પર્યાય કાંઈ પરથી થાય છે એમ નથી. પણ અહીં દ્રવ્ય દ્રષ્ટિ કરાવવી છે એટલે એમ કહે છે કે પર્યાયમાં જે વિકાર થાય છે, પર્યાયમાં જે વિકાર થાય છે નિમિત્તને વશ થતા થાય છે, માટે વિકારી ભાવ તે ભાવક અચેતન કર્મનું ભાવ્ય છે, તે કર્મનું ભાવ્ય છે, તે ચેતન ભગવાન આત્માનું ભાવ્ય નથી. એટલે ભગવાન આત્મા ભાવક અને એનું ભાવ્ય એમ નથી. એટલે કે આ ક્રોધ માન માયા લોભ પુણ્ય પાપ એ રાગ એ બધા અચેતન ભાવક જડ કર્મનું ભાવ્ય છે અને ચેતન ભાવક ભગવાન આત્મા તો ચૈતન્ય મૂર્તિ છે, અતિન્દ્રિય આનંદની દશાનો કરનારો છે. અને ભગવાન આત્મા ભાવક અને અતિન્દ્રિય આનંદની દશા એનું ભાવ્ય છે. ભગવાન આત્માનું ભાવ્ય શું છે સાચા અર્થમાં તો કે અતિન્દ્રિય આનંદની દશા છે એનું ભાવ્ય છે અને ભગવાન આત્મા એનો ભાવક છે. પેલા વિભાવ ભાવ શુભાશુભ ભાવ એનો એ ભાવક નથી. તો પ્રશ્ન થયો કે શું વિકાર જીવની પર્યાયમાં નથી, જીવનું કાર્ય નથી? અહીંયા 61માં પાના ઉપર એનો જવાબ આપતા ગુરુદેવ કહે છે કે અરે ભાઈ, વિકારી પરિણામ પોતાની જીવની પર્યાયમાં થાય છે એમ જેણે નક્કી કર્યું છે તેને સ્વભાવની દ્રષ્ટિ કરાવવા માટે વિકારી પરિણામ તારું એટલે જીવનું કર્તવ્ય નથી એમ કહ્યું છે. તારું કર્તવ્ય નથી એમ કહી અને એને ભેદજ્ઞાન કરાવવું છે. વિકારના પરિણામ સ્વયં પોતાના સટકારકથી જીવની પર્યાયમાં થાય છે તે કર્મનું કાર્ય છે અથવા કર્મના કરાવેલા થાય છે એમ બિલકુલ નથી. આવો નિર્ણય જેને થયો છે તેને વિકારનું લક્ષ્ય છોડાવી દ્રષ્ટિનો વિષય જે શુદ્ધ ચૈતન્યમય ધ્રુવ આત્મા તેનો આશ્રય કરાવવા દ્રવ્ય દ્રષ્ટિની અપેક્ષાએ તેને જળ કર્મરૂપી ભાવકનું ભાવ્ય કહ્યું છે. કેટલી સરસ રીતે સ્પષ્ટ વાત કરી કે ભાઈ એ કર્મનું પણ નથી અને એને જીવનું પણ નહીં માનો. બસ એ ભાવ્ય ખરેખર જોવા જઈએ તો સાચી રીતે કર્મનું નથી, કેમ કે જીવની પર્યાયમાં થાય છે, પણ જીવનું નહીં માનો કેમ કે જીવમાં એવા કોઈ ગુણ નથી. એટલે ભગવાન આત્મા પોતે શુદ્ધ ત્રિકાળ કેવો છે, જેવો શુદ્ધ છે એવો જો લઈએ તો એ જીવનું પણ નથી, એ સ્વતંત્ર રીતે થાય છે. એ વખતે એનું ઉપાદાન છે તે અશુદ્ધ ઉપાદાન છે અને એ પર્યાય ક્ષણિક છે અને એ થવાનું કારણ પરનું લક્ષ્ય થતા થાય છે, અજ્ઞાનને કારણે થાય છે. એટલે અજ્ઞાનની દ્રષ્ટિ રાગ ઉપર રહે છે માટે એને એવું થાય છે. જો એની દ્રષ્ટિ રાગ ઉપર નથી રહેતી અને સ્વરૂપ તરફ જાય છે અને જ્ઞાની થાય છે તો પછી એવા ભલે શુભાશુભ ભાવ આવે પણ એનાથી પોતે તદ્દન ભિન્ન છે એમ જ એનું પરિણમન થાય છે. 63માં પાના ઉપર ત્રીજા પેરેગ્રાફમાં વચ્ચેથી એક વાત લીધી છે કે એક દ્રવ્ય બીજા દ્રવ્યની ક્રિયા કરે એ ત્રણ કાળમાં સંભવિત નથી, કેમ કે એક દ્રવ્યમાં બીજા દ્રવ્યનો અભાવ છે. એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કંઈ કરે નહીં કેમ કે એમાં વ્યાપક ભાવનો અભાવ છે, એકબીજામાં વ્યાપતા નથી. એક દ્રવ્ય બીજા દ્રવ્યને અડતું પણ નથી, સ્પર્શતું પણ નથી. પોતાના સ્વદ્રવ્યમાં પરનો, શરીરનો, લક્ષ્મીનો આ બધાનો અભાવ છે, પોતાની અંદર એ બધું છે જ નહીં, માટે આત્મા પરનું કાંઈ કરતો નથી અને પરદ્રવ્યો એ જ રીતે આત્માનું કાંઈ કરતા નથી. દરેક દ્રવ્ય સ્વતંત્ર પોતાથી ટકી રહ્યું છે, એને કોઈ બીજાની અપેક્ષા નથી, આધાર નથી, જરૂર નથી. દરેક દ્રવ્ય સ્વતંત્ર પોતાથી ટકી રહ્યું છે અને પરિણમી રહ્યું છે. એના પરિણમનમાં પણ બીજાની કોઈની જરૂર નથી, અપેક્ષા નથી. કોઈ દ્રવ્ય કોઈ અન્ય દ્રવ્યના પરિણામનું કરતા ત્રણ કાળમાં થાય નહીં. પોતે પોતાના પરિણામ કરે પણ બીજા દ્રવ્યના પરિણામ કરે એમ બને નહીં. આવી જ વસ્તુ સ્થિતિ છે. માટે હે ભાઈ, પર વિના મારે ચાલે નહીં એવી માન્યતા છોડી દે. મારે આના વિના ન ચાલે ને મારે આના વિના ન ચાલે ને મારે આમ જોઈએ ને મારે તેમ જોઈએ ને એ વાતને તું છોડી દે. પર વિના જ તને ચાલે છે, અનંત કાળમાં તે પર વિના જ ચલાવ્યું છે. માત્ર તારો એવો ભ્રમ છે કે તને પર વિના નથી ચાલતું. શરીર વિના આત્મા રહે ક્યાં? અરે શરીર વિના જ આત્મા રહ્યો છે, શરીર ને આત્મા બંને જુદા છે. તું નકામાનો એવી ઉપાધિ કરે છે. સિદ્ધનો આત્મા શરીર વિના જ રહ્યો છે અને શરીર વિના જ રહ્યો છે એવી માન્યતા જો કરીશ તો તું સિદ્ધ થઈશ અને અવ્યાબાદ સુખનો આનંદ માણીશ. એટલે પોતાની માન્યતા વિપરીત છે, તેથી અજ્ઞાનીને લાગે છે કે એને પર વિના ચાલતું નથી. આત્મા પોતાના દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવરૂપ સ્વચતુષ્ટયમાં રહ્યો છે. એ બીજા પરદ્રવ્યના દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવરૂપ પરચતુષ્ટયમાં જતો નથી, રહેતો નથી, થતો નથી. સ્વચતુષ્ટયમાં રહે, પોતાનું દ્રવ્ય, પોતાનું ક્ષેત્ર, પોતાનો કાળ, પોતાના ભાવ. પણ પરનું દ્રવ્ય, પરનું ક્ષેત્ર, પરનો કાળ અને પરના ભાવમાં એ પરચતુષ્ટયમાં આત્મા જાય નહીં, રહે નહીં. માટે એ પર વિના જ પ્રત્યેક સમય રહ્યો છે અને પ્રત્યેક જીવને એમ જ છે, બધા જીવને માટે એમ જ છે. એટલે પરનો તારામાં બિલકુલ અભાવ છે, પૂરેપૂરો અભાવ છે, સંપૂર્ણ અભાવ છે. અને તે અભાવથી તારો સ્વભાવ ટકે એવી અભાવ જેનો અભાવ છે એનાથી તારો સ્વભાવ ટકે એવી કેવી રીતે બને? જે છે જ નહીં તારામાં અને તું એમ માને કે એનાથી હું ટક્યો છું, એ કેવી રીતે બને? એ બનતું જ નથી, માટે એ માન્યતાને છોડી દે. તું ભગવાન આત્મા આ શરીરથી નથી ટક્યો, તું તારાથી જ ટક્યો છે. તારું પરિણમન બીજાના કારણે કે શરીરને કારણે નથી, પણ તારા પોતાના કારણે જ છે. આવી સ્વતંત્રતાને તું સ્વીકાર. પરને સહાય કરવું અને પરને સુખી કરવું એ માન્યતા પણ તું છોડી દે. પરને હું જીવાડું ને પરની દયા આમ પાડું ને પરને ખવડાવું ને પરનું આમ એ બધું પણ છોડી દે. એવું તું કરી શકતો જ નથી. એ મિથ્યાદ્રષ્ટિનો એવો વહેમ છે, એ ભ્રમ છે. અજ્ઞાની પોતાના વિકારી પરિણામનો આ રીતે કરતા થાય છે, એવા ભ્રમને કારણે કરતા થાય છે. અજ્ઞાનને કારણે હું પરના કામ કરું છું ને પરને જીવાડું ને, અથવા તો પરને કારણે હું જીવું ને પર મારું, આ બધી જે વાત જે છે એ બધી કોને થાય છે? અજ્ઞાનીને થાય છે. અને એમ કરીને જેટલા જેટલા વિકારો થાય છે, એટલે કે જેટલા વિકલ્પો છે, એ બધા વિકલ્પ સાથે રહેલા વિકારી ભાવ એના કરતા પણ એ થાય છે. એવું એનું પરિણમન વિકારી પરિણામ થાય છે, એટલે એને ભાવ બંધ પડે છે. એટલે એ કાર્ય ખરેખર જીવનું નથી, પણ અજ્ઞાન અવસ્થામાં એવા વિકારી પરિણામનો એ કરતા થાય છે. એટલે અજ્ઞાન જ મૂળ કારણ છે કે જેને કારણે એ કરતા થાય છે અને ચાર ગતિમાં રખડે છે. તો આજનો સ્વાધ્યાય આપણે અહીંયા સુધી રાખીએ છીએ. હવે સુખધામ બોલીએ.
સુખધામ અનંત સુસંત છે.